તારીખ 24/7/1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 77 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સરંગ પ્રવચન નંબર 31 તારીખ 24/7/1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 77 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સરંગ પ્રવચન નંબર 31
દુઃખના કારણે કે સુખના કારણે આકર્ષણ જે પર પ્રત્યેનું છે એ મોહજનિત છે, પણ ત્યાં તો દર્શન બોલી દો છે એવી એવી વાતો આગળની અંદર પડી છે. જો કઈ કર્મ બાકી રહે તો તેની વ્યાકુળતા રહે, અને જેને વ્યાકુળતા હોય તેને ઈશ્વર કહેવાય, અથવા જે આકુળ વ્યાકુળ થાય કોઈ કાર્ય માટે એને ઈશ્વર કેમ કહેવાય, પણ એ આકુળતા દોષ છે એવી વાત ત્યાં નથી. ત્યાં તો ભગવાન પણ સુઈ જાય એને દોષ નથી ગણાતું, ભગવાન પણ આહાર લે એને દોષ નથી ગણાતું, એટલે સ્વતંત્ર મહી જાય. અને એ ઊંઘી ગયા હોય એમાંથી કોઈ ભક્ત ને ભીડ પડી હોય તો એમની નિંદ્રા તૂટી જાય કુદરતે. પછી જ્ઞાનમાં વિચાર કરે કે અવધિ જ્ઞાન કોઈ ઉપયોગ મૂકે એવી રીતે. આમ ત્રિકાળ જ્ઞાની સ્વીકારે છે, પણ ત્રિકાળ સર્વજ્ઞ પણ કેવું હોય એ સ્વરૂપ ત્યાં નથી, એટલે અવધિ જ્ઞાનીમાં જે આપણે પછી એને પછી ઉપયોગ મૂકે. ઓહો, ફલાણી જગ્યાએ મારો ભક્ત ભીડમાં આવી ગયો છે એટલું મારી નિંદ્રા તૂટી, કાંઈ વાંધો નહીં. એકદમ પોતે જેમ આકુલિત થઈને બીજા કાર્ય કરવા દોડે એવી રીતે ભગવાનનું સ્વરૂપ ચિત્રવામાં આવે છે. એ ઈશ્વરમાં માનુષીકરણ કહેવાય છે. આવા બધા પૌરાણિક દ્રષ્ટાંતોને એ લોકોના તત્વજ્ઞાનનો એક વિભાગ સ્વીકાર કરવો છે. ભગવાનને ખવડાવવા, પીવડાવવા, નવડાવવા, પંખા નાખવા, હવા નાખવી, અને પાન બીડા સુધી પણ એને ધરવા, ત્યાં સુધીની એ સાંપ્રદાયિક પ્રક્રિયા છે. અને તત્વજ્ઞાનનો એ લોકોનો એક વિભાગ નથી સ્વીકારતો. જૈન દર્શન ની તો વાત જ જુદી છે. કે છે કે એને એ લોકો એમ કે છે કે ઈશ્વરમાં માનુષીકરણ નહીં કરો, વિરોધ કરનારા, અંદર અંદર વિરોધ કરનારા. જો ઈશ્વરને કઈ કરવું રહે તો તે ઈશ્વર ન કહેવાય. સામાન્ય રીતે કુદરતી એવું જ બને છે કે જેવી પોતાની માનસિક પરિસ્થિતિ અને યોગ્યતા હોય પરિણામોની, તેવા જ પ્રકારે ભગવાનને વિચારવાનો, તેવા જ પ્રકારે ભગવાન તો જોકે પ્રવૃત્તિમાં નથી, આપણા જીનેન્દ્રદેવ તો સ્થિર છે, પણ છતાં એને એવા પ્રકારે વિચારવાનો અપરાધ થાય, અને પ્રવૃત્તિ કરતા એવા ગુરુવાદી હોય તેને પણ પોતાની કલ્પના પ્રમાણે, સત્પુરુષ જ્ઞાની હોય તો પણ પોતાની કલ્પના પ્રમાણે વિચારવાનો સહેજે પ્રકાર બની જાય છે. એમાં ક્યાં અપરાધ થાય છે એ જીવને ખબર પોતાને પડતી નથી. આવી એક વિચિત્ર પરિસ્થિતિ થાય છે, એમાંથી બધા સંપ્રદાયો ઊભા થયા છે. આત્માનો સ્વભાવ એવો અગુરુ લઘુ છે કે પૂર્ણ શુદ્ધતા પ્રગટી જાય પછી તેને વધવા પણ રહે, અગુરુ થઈ જાય ત્યાં. પૂર્ણતા પ્રગટ્યા પછી એ ગુરુતા વધે નહીં, એટલે અગુરુ ત્યાં લાગુ રહે. જો વધતો જતો હોય તો કોઈ કાળે તેનો પ્રયત્ન ટળે નહીં, એટલે કે સાધક પણ મટે જ નહીં, અને સુખ શાંતિમાં પૂર્ણ નિરુપાધિક દશા આવે નહીં, બાકી ને બાકી જ રહ્યા કરે. પૂર્ણ શુદ્ધતા બેહદ અને અમર્યાદિત છે. આત્મા જ્યારે સર્વ કર્મ કલંક ઉપાધિથી મુક્ત થાય ત્યારે તેમાં કઈ અશુદ્ધતાનો કોઈ અંશ રહે નહીં, એવો પૂર્ણ શુદ્ધ આત્મ સ્વભાવ જેને પ્રગટ થયો છે તેને ઈશ્વર કહીએ. આ ઈશ્વરનું સ્વરૂપ સ્વીકારવા યોગ્ય એવું ઈશ્વરનું સ્વરૂપ આવું હોય તેને જગત ઉપાધિનો કરતા ઈચ્છા વાળો કહે એ દોષ પણ છે. વસ્તુનો સ્વભાવ અગુરુ લઘુ છે. અગુરુ એટલે પૂર્ણતા થઈ, પછી તો પૂર્ણ શુદ્ધતાની મર્યાદા છોડીને વધી ન જાય. લઘુ એટલે સંસાર અવસ્થામાં જ્ઞાન ગુણને ઘણું આવરણ આવી જાય અને ચેતના શક્તિ ખૂબ ખૂટી જાય અથવા પૂરી ખૂટી જાય. ખૂબ ખૂટી જાય તો પણ અલ્પ જ્ઞાનનો ઉઘાડ, લઘુ જ્ઞાન તો કોઈ કાળે ટળે નહીં, એટલે પૂરી ન ખૂટી જાય, એને અલઘુ કહેવામાં આવે છે. આ અગુરુ લઘુ નામનો આત્મામાં જે ગુણ છે એ બુદ્ધિ ગોચર છદ્મસ્થને નહીં હોવાથી અને કેવળ જ્ઞાન ગોચર હોવાથી એનું નિરૂપણ જૈન દર્શન સિવાય કોઈ અન્ય દર્શનની અંદર જોવા મળતું નથી. પંચાધ્યાયી કારે પંચાધ્યાયીની શરૂઆત અહીંથી કરી છે કે જૈન દર્શન અને અન્ય દર્શનની અંદર મોટો ફેર શું છે કે અગુરુ લઘુ ગુણને કારણે અન્ય પદાર્થ અન્ય દ્રવ્ય રૂપે ન થાય, એક દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે ન થાય, કોઈ ગુણ અન્ય ગુણપણે ન થાય, કોઈ પર્યાય અન્ય પર્યાયપણે ન થાય અને ભિન્નતા રહે દ્રવ્યથી ગુણથી ને પર્યાયથી. એ વિષય એ ગુણનું જાણપણું નહીં હોવાને લઈને જૈન દર્શન સિવાય કંઈ મળતો નથી. એટલે ઉપદેશની અંદર પણ ગુરુ શિષ્યનું ભલું કરે એ વાત એને આવ્યા વિના રહેવાની છે. ઉપદેશનો વિષય ઘણો છે, એ લોકો ઉપદેશ બોધ છે પણ સિદ્ધાંતના અભાવમાં એ ઉપદેશ બોધ મિથ્યાત્વને દ્રઢ કર્યા વિના આ પરિસ્થિતિ. એમ જેની પૂર્ણ કૃતકૃત દશા થઈ અને અવસ્થાએ શુદ્ધ પરમાત્મા થયા તે ઈશ્વર છે. તે જગતના જીવોનું કાંઈ કરે નહીં, સૃષ્ટિનું કોઈ કાર્ય કરે નહીં અને કરાવે પણ નહીં. જીવોને રાગ દ્વેષની પ્રેરણા કરે એવો આરોપ ઈશ્વર ઉપર નાખવો તે ઈશ્વરને દોષ વાળો માનવા જેવું થયો. એ દોષ નહીં સમજાવવાથી શ્રી કૃષ્ણને ભગવાન ગણીને અર્જુનને પાસે યુદ્ધ કરાવ્યો કે તું નકામો હિંમત હારી ગયો છે, હું તને હિંમત આપું પણ તું ફટકાર બધા. એ લોકો એ ઈશ્વર પ્રેરણા કરે, કાર્ય કરે અને કરાવે, એનો દોષ નથી. એ તો હિંસાત્મક છે. બીજા બીજો ધર્મ પણ તો ક્ષત્રિય ધર્મ છે માટે તને દોષ નથી. વાણીનો વેપાર કરે એનો દોષ નહીં, ક્ષત્રિય યુદ્ધ કરે એનો દોષ નહીં. જૈન દર્શન ના કરે છે. સંસારનું કોઈ કાર્ય કરે તે દોષ જ છે. વાણીનો પ્રમાણિકપણે વેપાર કરે તો દોષ ખરો કે નહીં કે આ દોષ છે? ન્યાયાધીશ હોય અને સાચો ન્યાય તોડે ન્યાયાધીશો પ્રશ્ન પૂછેલો પોતે થશે. સાહેબ અમે ચોખ્ખો નિર્દોષપણે ન્યાય તોડીએ એ અમારું કોઈને ગણવું કે પાપ ગણવું? તો કે પાપ ગણવું, કેમ કે પેટ ભરવા નોકરી કરો છો, આજની નોકરી શું કરવા કરો છો?
પેટ ભરવા.
ન્યાય તોડવા નથી બેઠા તમે, પેટ ભરવા માટે બેઠા. એનું ધ્યાન ન હોય પ્રમાણિકપણે ન્યાય કરે તો કે અશુભ ભાવ છે. શુભ ભાવ જેને સ્વતંત્ર સાચો પુરુષાર્થ કરવો નથી તે કાંઈ ને કાંઈ કલ્પના કરી બેસે છે. અને પરાશ્રિતપણાથી મોક્ષ સાધન માને છે, અથવા કાંઈક કરતા કરતા મોક્ષ થઈ જશે એમ માને છે, પણ એમ નથી. પોતે જ પોતાનો ઈશ્વર છે એમ પોતાનું યથાર્થ સ્વરૂપ સત્સમાગમ વડે જાણવામાં આવે તો પોતાની જાતના પુરુષાર્થ વડે રાગનો અભાવ થવાનો, જ્ઞાન દશાની કેળવણી, જો જ્ઞાન દશા છે એ કેળવણી અને જ્ઞાનની સ્થિરતારૂપ સાધન ક્રિયાથી ઈષ્ટ સુખની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન દશાને કેળવણી ગુરુદેવ શ્રી ભાવવાસનના તબક્કાથી લીધે છે. ભાવવાસનનો જે વિષય આપણે ચર્ચા કરીએ છીએ ત્યારથી એ વાત લીધે છે. વૈચારિક પરિસ્થિતિનો સ્તર કે સ્ટેજ નથી, એ તબક્કો વૈચારિક પરિસ્થિતિનો માત્ર ન ગણવો. એ કેળવણી જ્ઞાન ની પ્રયોગ કરતા કરતા જે જ્ઞાન કેળવાય ને નિર્ણય થયો ભાવભાષણ એને નિર્ણય કહે છે, એને ભાવભાષણ કહે છે. અને તેમાં ત્યાં સુધી એનું લક્ષણ છે, સ્વતંત્રતા કેટલી છે ભાવભાષણ, કે ભગવાન કહે છે માટે નહીં, ગુરુ કહે છે માટે નહીં, શાસ્ત્ર કહે છે માટે નહીં, પણ એને પોતાથી ભાવ ભાષવો જોઈએ કે હું આવો મહિમાવંત ચૈતન્ય પદાર્થ છું, એને સન્મુખ થવા જેથી સંસારના દુઃખથી છુટકારો થશે એમ સ્વયં ભાષમો વચન આપણે છે. જ્ઞાનની કેળવણી ભાવભાષણના સ્તરથી એ તબક્કાથી પોતે લીધી છે. જ્ઞાનની કેળવણી છે, મિત્ર કેળવણી ન થઈ પણ પઠન પાઠન થયું, ભણતર થયું, એટલું ભણતર આના કામ આવે એવું. શાસ્ત્રનું ગમે તેટલું ભણતર કરે તો એટલું ભણતર કામ આવે એવું. એટલે અહીંયા કહે છે કે જ્ઞાન દશા એ કેળવણી છે, એ અહીંથી એનું મૂલ્યો અહીંથી ભાવવાસનથી શરૂ થાય છે અને જ્ઞાનની સ્થિરતારૂપ સાધન ક્રિયાથી ઈષ્ટ સુખની એટલે આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. પછી અહીંયા કાઉન્સમાં એટલું લીધું છે 28:10-39 ના પ્રવચન પહેલા કાઉન્સ મેળવ છે કે 77મી ગાથા વિશે શ્રીમદ રાજચંદ્ર આવૃત્તિ 5મી ભાગ બીજો ભાગ જ ને, કેમ કે આ 27 વર્ષ સુધી લોકો પહેલો ભાગ ભણે છે, બે વચમાં તો બે ભાગે માનબંધન કરતા હતા, ફાઇનલ કરતા હતા. આત્મસિદ્ધિ શાસ્ત્ર પાનો 37, 38, 39માં જોઈ લેવું જોઈ લેવું. એટલે આજે અંબાલાલ ભાઈ 72મી ગાથાનો ઉત્તર 76મી ગાથામાં કહ્યો કે દોષ કરનાર વ્યક્તિ તો પોતે અશુદ્ધ આત્મા છે. દોષ કરનાર વ્યક્તિ તો પોતે અશુદ્ધ આત્મા છે. પોતાનામાં પરવસ્તુના નિમિત્તની અસર લેવાની મલિન અવસ્થા વડે ભૂલ કરે છે, દોષ કરે છે. એ રીતે અજ્ઞાનીને અજ્ઞાનનું કર્તાપણ છે. જે કરે તે ભોગવે તેમાં ઈશ્વર નો હાથ સંભવ તો નથી. આગળની કથામાં કે છે ફળદાતા ઈશ્વર ગણે એમાં નથી જરૂર. ઝેર ખાય એ મરે, ઝેર ખાય તે ફળ થાય, એમાં બીજો એને ફળ દે મૃત્યુનું એ કઈ જરૂર નથી. પણ લૌકિક દ્રષ્ટિ કેવી છે કે સંસારમાં તો ગુનો કોપ કરે અને કોર્ટમાં કેસ ચાલે પછી એના એનો આરોપ નક્કી થઈ જાય અને એને ન્યાયાધીશ ની સજા ફટકારે એમ. અને આ સંસારમાં જીવ દોષ કરે પછી મરીને ઉપર જાય ત્યારે ચિત્રગુપ્ત પાસે એનો ચોપડો હોય છે. ચિત્રગુપ્ત કરીને એક કાલ્પનિક ત્યાં દેવ મીઠો છે. ચિત્રગુપ્ત પાસે બધો હિસાબ કિતાબ હોય છે સંસારના બધા મનુષ્યોના સત્કર્મો અને કુકર્મોનો. એ ચિત્રગુપ્ત એનો ચોપડામાં એ એને દેખાડે કે દો ભાઈ તે આટલું આટલું કર્યું હતું, તું આ પાડ કે ના પાડ, પણ અહીં તો બધું નોંધાઈ જાય છે. અહીં તો ભગવાનની મહેરબાનીથી બધું નોંધાઈ જાય છે. હવે તને હું આ સજા પટકારું છું એમ કરીને પછી એને જે ગતિમાં મોકલવો હોય ત્યાં એને મોકલી દે. એવી રીતે ત્યાં પણ લૌકિક ન્યાયાધીશ પણ ઈશ્વરના નામે સ્થાપિત કરવામાં આવે. બહુ બોલતો મનુષ્યના પરિણામોનો પણ ઘણો મર્યાદિત સ્થૂળ પરિણામોનો વિચાર છે, સૂક્ષ્મ પરિણામોનો વિચાર જૈન દર્શન અને તેઓ જ્ઞાન સિવાય સંબંધિત નથી. કે પદાર્થની પર્યાય એક સમયની એક સેકન્ડના અસંખ્યમાં ભાગની એક અવસ્થા અને એ એક અવસ્થામાં અનંત અવિભાગ પ્રતિછેદ છે. ભાવની તારતમ્યતા છે એક એક ગુણના પર્યાયની કે દ્રવ્યના પર્યાયની. એ વિશે ક્યાંથી લાગે સ્થૂળ વાતો બધી ખરી, પુણ્યની પાપની એવી સ્થૂળ વાતો. આવું જીણું કઈ તો નથી. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનની સૂક્ષ્મતાનો દૃષ્ટાંત કેવી રીતે આપતા ઉપાડીને ક્યાંથી ઉપાડતા કે એક બટાટાની કણીમાં કેટલી સોયના છેડા જેટલી એક કણીમાં અનંત જીવો કેટલા કે અત્યાર સુધીમાં અથવા કોઈ કાળે સિદ્ધ થશે તેથી અનંત ગુણા. એટલે સિદ્ધ ભગવાન અનંતા છે એનાથી અનંત ગુણા. શરીરે જેને કોમન બોડી અથવા સામાન્ય શરીર કહેવામાં આવે છે, શરીર એક ને જીવો અનંતા એની અંદર સિદ્ધ ભગવાન કરતા અનંતા. સિદ્ધ ભગવાન જેટલા અનંત છે તેના કરતા પણ
અનંતા
અનંતા. એક એક જીવ ને અનંત ગુણ એની અનંત પર્યાયો એક એક સમય ની પર્યાયમાં અનંત વિભાગ થતો છે. ક્યાંથી લાવે સર્વજ્ઞના જ્ઞાન વિના આ વિશે લાવે ક્યાંથી એટલી સૂક્ષ્મતા. અને એક એક પર્યાય નો વિવેક કરવામાં આવ્યો છે, એક એક અવિભાગ પ્રતિષેધ નો પણ વિવેક કરવામાં આવ્યો છે. એની તારતમ્યતાને જોખવામાં ને તોડવામાં આવી છે અને એનો ન્યાય કરવામાં આવ્યો છે કે એનું આ ફળ છે. એવી રીતે આખો વિષય ચાલ્યો છે જૈન આગળ. શું છે કે અન્ય લોકોનો સાહિત્ય વાંચ્યું હોય તો કિંમત ઘણી આવે એ ગણાય, અને ન વાંચ્યું હોય તો આપણામાં આમ કીધું છે એમ કરીને વગે વગે હાલ્યો જાય ને એની કિંમત આવે નહીં એવું થાય. શું કહે છે કે વળી પોતાનું કરવાનું કાર્ય ઈશ્વર કરી દે એ બનવું સંભવિત નથી. કારણ કે દ્રવ્ય પોતે સ્વાધીન છે, તેના ગુણદોષની અવસ્થા બીજો કોઈ ટકાવી દે તો પરાધીનપણ આવે અને વસ્તુનો અભાવ થાય તે દોષ આવે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારતા નથી ને ન્યાયનો વિચાર થોડો છે પણ વિજ્ઞાનનો વિચાર નથી. આત્મા અવસ્થા એ તદ્દન નિર્મળ શુદ્ધ જ હોત અને માન્યતાની ભૂલ તેને ન હોત તો તેને કાંઈ ઉપાધિ ન હોવી જોઈએ અને પરમ પવિત્ર અસંગ દશા તેને હોવી જોઈએ, પણ તેમ નથી. સંસારમાં અનાયાસે કર્મ થયા કરતા હોય તો તેનો અર્થ એમ થયો કે જીવે પોતે ઈચ્છા ન કરી અને કર્મની સત્વા રજસ આદિ પ્રકૃતિનો એની મેળે રાગાદીના નિમિત્ત વિના બંધાવોને છૂટવો થયા કરે છે. જો એમ હોય તો તે પ્રસંગથી મુક્ત થવાનો ઉપાય પણ હોય શકે નહીં. ઈશ્વરાદિ કોઈ પ્રાણે કર્મો લગાડી દે તો જીવથી કદી મુક્ત થાય નહીં. પણ તો શું કહે છે કે ઈશ્વર રખડાવે છે, એને જગતનું સંચાલન કરવું છે એટલે ઈશ્વર રખડાવે છે. હવે ઈશ્વરને પ્રાર્થના કરો, એને વિનંતી કરો, એને સ્તુતિ કરો કે હે ભગવાન તું મને રખડાવવાનું બંધ કર, અને જો એની કૃપા થાય તો બંધ કરાવી દઈએ. એની ઈચ્છા હોય કે ના આજે મારે લીલા કરવી છે તો રખડાવે. આવી જીવની પરાધીનતા સ્વીકારવાથી આત્માને કોઈ લાભ થાય? આત્મા અવસ્થા એ પણ સદા અસંગ શુદ્ધ હોય તો વર્તમાન અશુદ્ધતા હોય નહીં, પણ સત્ય પુરુષાર્થ વડે શુદ્ધ થઈ શકાય છે. ઘણા કહે છે કે પૂર્વ પ્રારબ્ધ અંતરાય કર્મ નડતર કરે છે, તો તેનું કારણ એમ થયું કે પૂર્વે પોતે ભૂલ કરી છે, રાગ દ્વેષ અને અજ્ઞાન કર્યા છે, તેનું ફળ વર્તમાનમાં પોતાને ભોગવવું પડે છે. જેને અતિન્દ્રિય જ્ઞાનનો પુરુષાર્થ કરવો નથી તેવો તો એમ તેવો કહે છે કે શું કરીએ, અંતરાય કર્મ નડે છે માટે અમારી નબળાઈ છે, અંતરાય કર્મને પુરુષાર્થમાં નડે છે માટે અમારી નબળાઈ છે. તત્વની રુચિ વિના પુરુષાર્થ ખરેખર તો તત્વની રુચિ વિના પુરુષાર્થ થતો નથી. અને પરનો એટલે નિમિત્તનો કર્મનો દોષ કાઢે છે. આમ જઈનો ત્યાં વળી કર્મનો શાસ્ત્ર છે એટલે કર્મનો દોષ કાઢે છે. શું કરીએ, બોલો કે ઈશ્વર મળે છે આ કે અમને અંતરાય કર્મ મળે છે, બે હરખા થયા. એ ચર્ચા વર્ણિજી સુધી ચાલી છે, તમને તો ક્યાં
નથી.
રાગની પર્યાય સાપેક્ષ છે કે નિરપેક્ષ? એ સાપેક્ષમાં અંતરાય લાવવું છે જગત યોગ્ય છે. સમયસાર કંઠસ્થ માગધી અને સંસ્કૃત ભાષાના બંને મૂળ સમયસાર જેને કહેવાય ટીકા સહિત કંઠસ્થ, જેને ગણેશ ટીકા સહિત કંઠસ્થ હતું, અને એ જમાનામાં હિન્દુસ્તાનમાં સમયસાર ઉપર દિગંબર સાહિત્યના સમયસાર ઉપર આચાર્યના શાસ્ત્રો છે એના સમયસાર ઉપર વજન ધરાવનારા બે પ્રમુખ વ્યક્તિ સમકાલીન હતા. એક ગુરુદેવ ગાંધી સ્વામીનું નામ લેવા તો એક ગણેશ પ્રસાદજી વર્ણિ. ગુરુદેવને કંઠસ્થ આપ્યું નહોતું, સંસ્કૃત ભણ્યા જ નથી, અર્થ જાણતા હતા. પછી જયારે રૂબરૂ મળવાનું છે એટલે ખ્યાલ આવી ગયો. આમાં શું છે, પોતાને સમયસાર સમયસાર પૂર્વ સંસ્કારમાં ઉપકારી સમયસાર થયું ગુરુદેવ. એવું સમયસાર કોઈ કંઠસ્થ કરે તો એને કેટલો મહિમા હશે કે જેને કંઠસ્થ કર્યું છે. એમ પરોક્ષમાં અનુમાન કરીને એ રીતે થોડાક ખેંચાણા બન્યું હતું. એ પણ ચોપડી એ વાંચી વર્ણિજીના પત્રો બહાર પાડેલા સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે વર્ણિજીના પત્રો વાંચેલી નાની નાની પુસ્તિકાઓ. પણ જ્યારે ગુરુદેવ પ્રત્યક્ષ પરિચય કર્યો ત્યારે ખ્યાલ આવ્યો માન્યતાની તો મોટી ગરબડ અભિપ્રાય પોતાનો વ્યક્ત પત્ર માં કરી દીધો, પણ સમાજમાં જાહેર જેનું બહુમાન ઘણા માણસો કરતા હોય એના અપમાન સૂચક એની વાતો પ્રસિદ્ધ કરવી એ યોગ્ય નહીં, સજ્જનતામાં પણ એ વાત ઠીક ન લાગે. એટલે પત્રમાંથી એ વાત કાઢી નાખવા, બીજી આવૃત્તિમાં ન જોવાના, પહેલી આવૃત્તિમાં તો છપાઈ ગઈ છે પણ એના ઉપર કાળી પટ્ટી જ્ઞાની તો ઓળખી લે છે, ગમે તેટલા વિદ્વાન હોય તો પણ જ્ઞાની
ઓળખી લે,
ઓળખી લે છે. વિદવત્તા અવશ્ય છે પણ જ્ઞાની પણ એટલો આપણે મુદ્દો તો એટલો જ છે. શું કહે છે કે તત્વને રુચિ વિના પુરુષાર્થ થતો નથી, અને પરનો એટલે નિમિત્તનો અને કર્મનો જીવ દોષ કાઢે છે, અને કહે છે કે મને આટલું નડતર છે માટે મારાથી કાંઈ થતું નથી, જે કાંઈ થાય છે તે કર્મ પ્રકૃતિના આધારે થાય છે, એમ પુરુષાર્થહીન થઈને સંસારમાં રખડે છે. અને આ વિચારો સંપ્રદાયની અંદર સારી રીતે શાસન ચલાવનારાઓએ ઘૂસાડ્યા છે. દિગંબરમાં અને સીતામ્બરમાં કે કર્મ તમને નડે છે, કર્મ તમને નડે છે, અને ત્યાં સુધી કે કર્મની પૂજા પણ કરો, તમે આઠ કર્મની પૂજા કરો, ત્યાં સુધી પછી એ ચાલ્યું. કેટલી મોટી ગડબડ છે એની અંદર, એમાં પુરુષાર્થહીન થઈને સંસારમાં રખડવાનું છે. વળી કોઈ કહે છે કે આપણું કર્યું કાંઈ થતું નથી, માટે કાંઈ ભક્તિ પૂર્ણ કરીએ, દાન કરીએ તો ઈશ્વર કૃપા થાય, અને બધું ઈશ્વર ઈચ્છા અનુસાર કાર્ય થાય છે, આપણું ધૈર્ય થતું નથી. આ માન્યતા પણ પોતે ઊંડાણથી અંતરમાં વિચારે કે હું કાંઈ રાગ દ્વેષની ચિંતામાં કરું છું કે કેમ, હું તપાસે તો ખરો, ઊંડાણથી વિચારે એટલે તપાસે તો ખરો કે હું રાગ દ્વેષ કરું છું કે નહીં, અને ઇન્દ્રિયાદિ પરવસ્તુમાં અને પુણ્યાદિમાં મને સુખ બુદ્ધિ અને મમત્વ બુદ્ધિ થાય છે કે કેમ, જરાક તપાસે તો ખરો. એ પ્રમાણે વિચારતા માલુમ પડે કે ભૂલ તો મારી થાય છે, જો એવી રીતે પોતાના પોતાની વાત વિચારે તપાસે તો એને પોતાની ભૂલ સમજાય એવું છે. ભૂલ પોતે કરે અને માને એમ કે ભૂલ કરાવવા અને ગુણ કરાવવા બીજું કોઈ એટલે ઈશ્વર આવે, એ કેમ સંભવે. પોતાને અતિન્દ્રિય વસ્તુ તત્વનો પુરુષાર્થ કરવો નથી અને દોષ કાઢવો છે બીજાનો, કે મને બીજાઓ રાગી દ્વેષીને સુખી દુઃખી કર્મ કરાવે છે, અથવા બધું ઈશ્વર ઈચ્છા મુજબ થયા કરે છે, હરિએ ધાર્યું હોય તેમ થાય. પ્રસિદ્ધ લોકો કહે છે કે જેવું હરિએ ધાર્યું હોય તે હરિ કરે છો હોય, એ પદ બોલે છે કવિ, જે પદ રચે હરિ કરે છો હોય, આપણું કાર્યું આપણું ધાર્યું કાંઈ હરિ ઈચ્છા, હા સુંદરજી લખે છે ને હરિ ઈચ્છા, એમને પછી અર્થ કર્યો છે, એમને ખ્યાલ આવી ગયો કે આમાં તો કોઈ ગડબડ કરી જશે, એટલે હરિ એટલે શું એમ કરીને પોતે ખુલાસા કર્યો છે. અને ખુલાસા ઉપર ધ્યાન નથી તો આપણા મુમુક્ષુઓ પણ એક પ્રશ્ન પૂછે છે કે આ હરિ 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 શબ્દ લખે, વળી ભાગવતનો અને બધા દ્રષ્ટાંત આપે, અન્ય મતિના મહાત્માઓના દ્રષ્ટાંત આપે, તો આ તો પછી શ્રીમદજી કંઈક અન્ય દર્શનમાં માનતા હોય એવું લાગે છે, એટલે કે ગ્રહિત વિચારતો હોય એવું લાગે છે. ત્યાં સુધી પણ લોકો ભૂલ કરે છે. વિચારવા દેવો. આપણે તો કઈ પણ કરતા જ નથી, બધું એને આધારે છે. કોને? હરિને આધારે. જો એમ હોય તો ગુણ દોષ નો કરતા જીવ ન થયો પણ ઈશ્વર થયો, એમ માનવામાં તો ઘણા દોષ આવશે. હરિનો અર્થ એવો છે કે જૈન દર્શન પ્રમાણે હરિનો અર્થ કરે છે દુર્દેવ. હરિનો અર્થ એવો છે કે પુણ્ય પાપ રાગ દ્વેષ શુભ અશુભ વૃત્તિની મલિનતા રૂપ ઉપાધિના ઓગને, ઓગ એટલે સમૂહ, એને હરિ લે, નાશ કરે. તે ચૈતન્ય આત્મા પોતે હરિ
છે,
આત્મા ધરી છે, આત્મા નિષ્ફળ છે. કોઈ હરિ હરણ કરે તે હરી, હરી લે તે હરી. પોતાના દોષ કોણ હરી લે? નમો ઓરિયન કારણમ કીધું કે નહીં? અંત એટલે હણવું, અંત એટલે હણવું, મારી નાખવું. હરી એટલે દુશ્મન, દુશ્મન ને મારી નાખે એવા ભગવાન, એને નમસ્કાર. કોઈ બીજા દુશ્મન ની, કોઈ બીજા જીવની વાત નથી. પોતાના અવગુણ છે, પોતાના દોષ છે, પોતાના દુશ્મન છે, એને જેને હર્યા તે હરિયંત છે. ગુણ વાચક છે, દોષ વાચક નથી. શબ્દ દોષ વાચક છે, અર્થ ગુણ વાચક છે. આવું છે, શબ્દ છે એ દોષ વાચક છે, એનો અર્થ છે એ ગુણ વાચક છે. તમને એમની મતીઓ પ્રશ્ન કરે છે કે આ તમારા પંચ પરમેષ્ટિ ભગવાનમાં પહેલા ભગવાન જે છે મારવાની વાતો શરૂ કરી નાખી. તમે જૈન સિદ્ધિ જ મારવાની વાત શરૂ કરો છો, પહેલેથી ભરવાની વાત શરૂ કરો છો, હિંસા તો કરાતી હશે જૈન માને છો, એ હણવાની વાત નથી. અંતરમાં અંતરના દુશ્મનોની વાત છે, બહારના દુશ્મનોની વાત નથી. જળમાં પણ પોતાની વસ્તુ શક્તિથી ઈશ્વર પણ છે, એ સ્થાપે છે. જળમાં પણ એક પરમાણુમાં પણ પોતાનું ઐશ્વર્ય છે, આનંદ ગુરુ. જળ પ્રકૃતિની ક્રિયા પણ સ્વતંત્ર છે, તેનું પણ નિયમબદ્ધ પલટનું થાય છે, એના પણ પલટવાના પરિણામના સિદ્ધાંતો છે, પણ તેનામાં જ્ઞાન નથી. એના પણ ગુણધર્મ અનુસાર પરિણામવાના સિદ્ધાંતો છે, પણ એનામાં જ્ઞાન. શ્રીમદે તેને જડેશ્વર કહેલ છે. જળમાં ચૈતન્ય તો નથી, જીવ તો પ્રત્યક્ષ ચિંતન કરે છે. રાગ દ્વેષ મેં કર્યા, મનવાણી દેહના કાર્યો હું કરું, દયા સેવા કરું એમ અજ્ઞાની જીવ માને છે. રાગ દ્વેષ ક્રોધ માન માયા વગેરે ચિંતનના તથા ગ્રહણ અગ્રહણના વિકલ્પ કરે છે, તે ઠીક અઠીક માને છે. જળ વસ્તુનું ગ્રહણ પણ આત્મા કરી શકતો
નથી,
આવું માને છે, પણ આત્મા તે કરી શકતો
નથી.
છતાં અજ્ઞાન દશામાં જીવ માને કે હું પર વસ્તુનો ગ્રહણ ત્યાગ કરું છું, તે માન્યતા ઊંધી છે. પોતાના જ્ઞાનમાં ઊંધી માન્યતા અને સાચી માન્યતા કરનાર, એવી માન્યતા કરનાર જીવ પોતે પણ એ માન્યતા કરવા માટે ક્ષમા દયા ક્રોધાદિ ભાવે જીવ જો પ્રવર્તતો નથી, તો જળનો સંગ તેને કોઈ રીતે થતો નથી. એવા વિભાગ ન કરે તો એને કર્મના પરમાણુનો સંબંધ થાય એવું બનતું
નથી,
એ પણ નિયમ છે. ક્રોધ ન કરે તો પોતે ક્રોધિત થતો નથી. પૂર્વે રાગાદિકના નિમિત્તે બંધાયેલ શુભ શુભ પ્રકૃતિનો જીવને સંયોગ હોવાથી એક આકાશ ક્ષેત્રમાં તે પ્રકૃતિના અનંતા પરમાણુના જથ્થા દેખાય છે. કારણ વર્ગના જીવ પોતે પુણ્ય પાપ રાગ દ્વેષની પ્રકૃતિના ઉદયમાં જોડાય તો નવા રાગ દ્વેષ થાય છે, અને તેથી નવું કર્મ બંધન થાય છે. પરવસ્તુના નિમિત્તની શુભાશુભ અસર જીવ પોતે લે તો તે વિભાવ ભાવ નિમિત્ત પામીને કર્મ ખેંચાય આવે છે. શું કહે છે? સ્વતંત્રપણે પોતે નિમિત્તપણું લે તો, એટલે કે એને નિમિત્તપણાની અસર લેવી ન લેવી એમાં જીવ સ્વતંત્ર છે એમ કહેવું છે. અને દેહધારીપણે પોતાના અપરાધથી જીવને રખડવું થાય છે, અશાંતિ થાય છે, તે જીવને પોતાની ભૂલનો ફળ છે. જે અશાંતિ મૂંઝવણ દુઃખ થાય છે એ પોતાની ભૂલનું ને પોતાને અજ્ઞાનનું ફળ છે. પર પ્રકૃતિનો પ્રસંગ વર્તે છે એમાં ઇષ્ટનિષ્ઠ પણ અજ્ઞાની માને છે, તેથી બંધન થાય છે એમ પણ માને છે. પણ સમ્યક દ્રષ્ટિ પરમાત્માને જડ અને ચેતનનું જુદા પણ સ્પષ્ટ જણાય છે. તે જાણે છે કે હું શુદ્ધ છું, અવિનાશી છું, રાગાદી પુણ્ય પાપ તથા દેહાદી નો કરતા એનો સ્વામી પણ હું નથી એમ અસંગ નિર્મળ પવિત્ર વિતરાગ દ્રષ્ટિના ભાન વડે તે માને છે કે મારામાં અને સિદ્ધ પરમાત્મામાં પરમાર્થે કાંઈ તફાવત નથી. આવું શુદ્ધ સ્વરૂપ જાણે છે. વર્તમાન મલિનતા અને શુદ્ધ સ્વરૂપ બંનેનું જ્ઞાન હોય છે. સ્વરૂપે હું નિર્દોષ વિતરાગ નાતા દ્રષ્ટા છું એવી નિર્દોષ દ્રષ્ટિ હોવાથી જ્ઞાનીને આત્મતત્વનું સળંગ ધારાવત પ્રવાહી જ્ઞાન વર્તે છે અને તેમાં પૂર્વકર્મના ઉદયની લીધે રાગાદિકની અલ્પ સ્થિરતા આવે છે. પણ રાગાદિકની ઈચ્છાને વલણ તેને નહીં હોવાથી તત્વદ્રષ્ટિથી આત્માનું તે કાર્ય નથી. તત્વદ્રષ્ટિથી આત્માનું કાર્ય નથી. આમ આગમની દ્રષ્ટિથી તો આત્માનું કાર્ય છે, પણ અધ્યાત્મ દ્રષ્ટિથી તે આત્માનું કાર્ય નથી. કોને? સમ્યક દ્રષ્ટિને. જે એકમેક થઈને પરિણમે છે એને એ લાગુ પડતો નથી. એક સોનાનો બહુ સારો દ્રષ્ટાંત છે આ વિષયમાં કે કોઈ જીવને એમ ખબર પડે કે કોઈ માણસને એવી ખબર પડે કે મારી પાસે આ અમુક જમીન છે, એ જમીન કોઈ એને એની માલિકીની જમીન હોય, એ જમીનમાં સોનાની ખાણ છે, માટી કે પથ્થર ત્યાંથી લઈ આવે એની જમીન માંથી અને એને કહે ભાઈ આમાં અમને સોનાના રજકણો માટી સાથે ભરેલા દેખાય છે, એ ઉપરથી એમ લાગે છે કે તમારી જમીનમાં ત્યાં સોનાની ખાણ છે. તો પછી એ માણસ એવો તર્ક કરવા ઊભો રહે ખરો તો સોનાની લગડી ન ભાડો ત્યાં સુધી હું કેમ સ્વીકારું? તમને સોનાના રજકણ ભલે દેખાતા હોય, અમને તો માટી સિવાય કઈ દેખાતું નથી. તમને ભલે સોનાના રજકણ એમાં દેખાય પણ અમને તો એટલી માટી દેખાય છે. કારણ કે તમે તમારા ઘરે રહ્યા છે એમ કે ભાઈ તમારા જેટલું મને જ્ઞાન નથી. અને જો ખરેખર સોનાની ખાણ હોય એવું તમને લાગતું હોય તો ભલે મને માટે દેખાતી હોય પણ હું સ્વીકાર કરીને હવે તમને એમ કહું છું કે આ અને આમાંથી સોનું કેવી રીતે જુદું પડવું એ મને દેખાડો ને ભાઈ સાહેબ. તો એ મારી જમીન માટી નથી પણ મારી જમીન જ સોનું છે. શું કહે? મારી જમીન છે એ સોનું છે એમ કહીએ, માટી ન કહે પછી. જોકે ત્યાં પણ માટી કરતા સોનું ઓછું છે ને માટી વધારે છે, પણ બોલે શું મારી જમીન તો સોનું છે સોનું એમ કે. કેટલો મહિમા આવે એને કે તો એનું અલ્પપણું છે, એનું ઓછાપણું છે, એને છૂટા છૂટા રજકણો છે, એ ક્યાંથી ભેગા થાય ને એને ક્યાંથી લગડી બને ને એવા ક્યાંથી દાગીના થાય ને એવું કઈ નિરાશ થાય એવું કઈ ના કરે. એમ શ્રી ગુરુ એમ બતાવે કે ભલે તને તારો આત્મા ન દેખાતો હોય પણ મને દેખાય છે અને મારો દેખાય છે ને તારો દેખાય છે. અને આત્મા શાંત રસનું સરોવર છે, અમૃત નો સરોવર હિલોડા તો હિલતું દેખાય છે મને, તો તને દેખાતું નથી પણ મને શાંત રસ ના સરોવર ના હિલોડા દેખાય છે. તો રાજી થવું જોઈએ કે નકાર કરે? મને કઈ દેખાય, મને કઈ દેખાય. હું તો રાગ ને આત્મા ની ફરી આવી માનું, હું તો રાગ ને આત્મા ની ફરી આવી. આગમ માં કીધું છે શાસ્ત્ર માં, કાંઈ ભલે કીધું, હવે એ માટી છે, એ માટી ને તું માટી તરીકે છોડી દે, હવે એ ગ્રહણ કરવા યોગ્ય. ત્યાં બહુ રાજી થાય, આયા રાજી ઈથી ઈથી અનંત ગુણો રાજી થાય સુધી એને પુરસાદ ઉપડે એવો છે. ત્યાં સોનાની ખાણ બતાવનાર પ્રત્યે રાજી થાય એના કરતા શ્રી ગુરુ આત્મા ચૈતન્ય આનંદ અમૃત નો દરિયો સમુદ્ર દેખાડે અને અનંતે એને રુચિ પ્રગટે, ત્યારે એને એ રુચિ અને એવી પુરસાદ પ્રગટે. નહીતર રુચિ થયા વગર કોઈ કામ ચાલે એવું નથી. મને તમારે કરી દો બધી વ્યવસ્થા, અને એની પાસે એ વ્યવસ્થા કરવાની મૂડી ન હોય તો લોન લઈ આવે, ગામનું દેણું કરે, બેંક નું હું તો મારી રીતે કામ કરું, તમારી રીતે કામ ન કરું. એ કેવી રીતે કામ એને જરૂરિયાત લાગી એમ વાત છે, અથવા એને એ વાતનું મૂલ્ય સમજાણું નથી, મૂલ્યાંકન થયું નથી ત્યાં સુધી. તથારૂપ પ્રયત્ન જે ગંભીરતાથી આવવો જોઈએ આવી શકે જ
નહીં,
બની શકે જ નહીં. ધર્મી જીવ નથી, કારણ કે ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ ને વિતરાગ દ્રષ્ટિ થઈ અને પુરુષાર્થ ની નબળાઈ થી હજુ મારી વર્તમાન અવસ્થામાં મલિન છે, દોષ છે એમ જાણતો હોવાથી પોતાનો સત્ય પુરુષાર્થ વધારે છે. પુરુષાર્થ નિર્દોષ છું, પુરુષાર્થ હું પુરુષાર્થ નિર્દોષ છું, પરમાર્થથી
હા
બરાબર, હું પરમાર્થે નિર્દોષ છું એમ વિચારી અસ્થિરતા રાગાદિક નો ત્યાગ કરે છે. રાગાદિક નો ત્યાગ કરવો એટલે રાગ રહી પોતાના જ્ઞાનમાં ફરવું તપવું તે કરતાનું ધર્મ કાર્ય છે, પણ પુણ્ય પાપ શુભાશુભ ભાવ તે ધર્મ નથી. ધર્મ તો સ્વચ્છ ઓપિત નિર્મળ દ્રષ્ટિ છે, એ સમ્યક દ્રષ્ટિ દોષને ઉત્પન્ન થવા દેતી નથી. સમ્યક દ્રષ્ટિ છે તે દોષને ઉત્પન્ન થવા દેતી નથી. એ રાજમલજી એમ લખે છે કે સમ્યક દ્રષ્ટિએ જે અલ્પ એના વિભાવ પરિણામ અલ્પપણે થાય છે બંધ થવાની શક્તિને નાશ કરી નાખી છે, માટે એને બંધ થતો નથી. બંધન કરવાની શક્તિનો એને નાશ કરી નાખ્યો, માટે એને બંધન નથી.
અમારે એમ લાગે સમ્યક દર્શનનું બળ એવું છે કે મિથ્યાત્વ સંબંધી કોઈ દોષને ઉત્પન્ન થવા દે નહીં.
આમાં એવું નથી, તે સમ્યક દ્રષ્ટિ દોષને ઉત્પન્ન થવા દેતી નથી, માટે સમ્યક જ્ઞાની ઉપાધિ ભાવનો કરતા નથી પણ જ્ઞાતા છે. પૂર્વ અવસ્થાનું ફળ આવતા હે દ્રષ્ટિ છે કે આત્મા ને ધર્મ છે ને એ ઓપે છે, સ્વચ્છ છે ને એટલે ઓપે. પૂર્વ અવસ્થા નું ફળ આવતા પુરુષાર્થ ની નબળાઈ ને લીધે અસ્થિર થવાથી વર્તમાનમાં અલ્પ બંધ થાય છે તેને દ્રષ્ટિની અપેક્ષા એ બંધ વિના નથી. હું નિર્મળ નિર્દોષ સ્વાધીન તત્વ છું, પરતું પરનું કર્તૃત્વ મારે આધીન નથી, પરનું કર્તવ્ય મારે આધીન નથી, હું જ્ઞાયક માત્ર જ્ઞાનનો કરતા છું એમ અભિપ્રાય પલટી ગયો એટલે ત્રિકાળ શુદ્ધ સ્વભાવનો દ્રઢ અભિપ્રાય થયો. એવો દ્રઢ અભિપ્રાય થતાં પ્રકૃતિનું જોર દેખાય નહીં, પછી પ્રકૃતિ થોડી રહી હોય તો પણ એનું જોર દેખાય નહીં. હું તો નિર્ણય કરે ત્યાં પ્રકૃતિ પાછી પડે છે, કીધું છે ને શ્રીમદજી. અનંત સંસાર ભ્રમણનું કારણ જે મિથ્યાત્વ તે ચલી ગયો એટલે હવે અલ્પકાળ સંસારમાં રહેવું થાય. જો તીવ્ર જ્ઞાન દશાને સ્થિરતાનો પુરુષાર્થ કરે તો શીઘ્ર મુક્તિ થાય, અને મંદ હોય તો થોડો વધારે કાળ લાગે. આત્માનું ભાન થતા મંદ હોય તો થોડો વધારે કાળ લાગે, એ તીવ્ર મંદતા ઉપર આધારિત છે. ફળ મોક્ષનું ફળ છે. આત્માનું ભાન થતા અંતઃક્રોડાક્રોડી કર્મ પ્રકૃતિનો મંદ વધારે ને વધારે કદાચિત થાય, થાય તો પણ એક ક્રોડાક્રોડીથી વધારે ન થાય, પણ અધિક બંધન થાય નહીં. એ તો અહીંયા પ્રાયોગલબ્ધિમાં આવી જાય છે અંતઃક્રોડાક્રોડીમાં, કારણ કે ક્રોડાક્રોડી સાગર મિથ્યાત્મક બંધ છે. સિત્તેર ક્રોડાક્રોડી એમાંથી શુદ્ધ અંતઃક્રોડાક્રોડીમાં પ્રાયોગલબ્ધિમાં આવે ત્યાં આવી જાય છે. મિથ્યા મંદ પડે ત્યાં એની સ્થિતિ પણ ઘટે છે. ધર્માત્મા ને સંસાર પ્રસંગમાં રહેવું થાય છતાં તેમને જ્ઞાની અને નિર્દોષ વિતરાગ દ્રષ્ટિ કયા છે, કારણ કે તેની અન્યથા માન્યતા નથી, મિથ્યા વર્તન નથી. તે સમ્યક પ્રતીતિ સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ સ્વગુણમાં ટેકો છે, પણ જેને તત્વનું હિત હિતનું ભાન નથી અને વાતો કરે અને માને કે હું શુદ્ધ છું, રાગાદિકમાં એકમેકથી બેઠો છે છતાં કહે કે કર્મ એની મેળે થયા કરે છે, હું તેનો કરતા નથી, રાગ એની મેળે થયા કરે છે. આત્મામાં રાગ દ્વેષની વાત કંઈ છે જ નહીં, કારણ કે સિદ્ધ પરમાત્મામાં પણ નથી, પણ એમ કહેનાર પણ અજ્ઞાની છે.
ગુરુવારે કાલ ચાલુ છે
પ્રવચન. 25 પાના 25 પાના 3 કલાક 3 કલાક.